810માં પ્રશ્ન, નિરાલંબન છે. અવલંબન એટલે આધાર. તો જ્ઞાનીની દ્રષ્ટિએ જ્યારે બોધ મળે અથવા કંઈ પણ સૂચના મળે એનો કોઈ આધાર હોતો નથી, એના વચનો એ જ આધાર છે. જીવને સંસારના આધારથી ટેવાયેલો છે એટલે આ સંસારના આધાર છોડાવે છે. જીવ સંસારમાં અનેક પ્રકારના આધારથી જોડાયેલો છે. પોતાના સ્વબળ શરીરનું એ પણ એને મોટું અવલંબન છે કે મને કાંઈ ન થાય, હું તો કેવો છું. સ્વજનો, મારે તો બધા મારા કાળી રાતે ઊભા રહી એવા છે બધા. પરિગ્રહ, આ બધી વસ્તુ જીવને અવલંબન ખોટા છે. સાધકને તો જરા પણ એમાં ઉપયોગી ન થાય. એટલે કે છે લોક દ્રષ્ટિ છે આ બધી. આપણી દ્રષ્ટિ છે કેવી છે કે મને કંઈ નહીં થાય, મને કોઈ વાંધો નહીં આવે, હું બધું કરી લઈશ. આ બધી દ્રષ્ટિ લોક દ્રષ્ટિ. લોકના અવલંબન આપણી પાસે ઘણા છે. પોતાની શિક્ષણનું અવલંબન, સંપત્તિનું અવલંબન, પદનું અવલંબન, સ્વજન પરિજનનું અવલંબન, એ બધા ખોટો અહેસાસ આપે. જ્યારે જ્ઞાનીની દ્રષ્ટિ નિરાલંબન છે, એને આધાર કદાચ જ્ઞાનીની દ્રષ્ટિએ લેવો પડે તો કોનો લેવો પડે? પોતાના આત્માનો. જ્ઞાનીની દ્રષ્ટિ કહે છે કે અનંત શક્તિમાન તું છું, અનંત જ્ઞાનયુક્ત તું છું, અનંત વીર્ય સંપન્ન તું છો. જ્ઞાનીની દ્રષ્ટિ એને સ્વરૂપનો આધાર આપે છે, સ્વભાવનો આધાર આપે છે કે વિભાવ એ તારો સ્વભાવ નથી, ક્ષમા, શાંતિ, સમતા આ બધા તારા આધારરૂપ છે. તો એ પહેલાં જીવને રુચિ કરતી નથી, એમાં રુચિ ન આવે કે આમાં શું વળે, આમાં કંઈ થાય નહીં. પોતાના બળનું જ્યાં સુધી મહાત્મ્ય વર્તતું હોય ત્યાં સુધી આમાં રુચિ ન થાય. જીવની પ્રકૃતિને મળતી આવતી નથી. આપણી પ્રકૃતિ કેવા પ્રકારની છે? લૌકિક જે આપણને છે એ જ આપણી પ્રકૃતિ છે. અને કંઈક આપણને લૌકિક આધાર મળે ત્યારે જ આપણને મનમાં એમ થાય છે કે કંઈક હવે આધાર મળ્યો. સ્વરૂપનો આધાર તો આપણને દેખાતો નથી, બેસતો નથી. એટલે કહે છે કે જીવ તે દ્રષ્ટિમાં રુચિવાન થતો નથી. પણ જે જીવોએ પરિગ્રહ વેઠીને થોડા કાળ સુધી તે દ્રષ્ટિનું જ આરાધન કર્યું છે તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે, તેના ઉપાયને પામ્યા છે. તો ખરો ઉપાય શું છે? સ્વરૂપના ગુણો. એટલે જેને સમ્યક દર્શન, ચારિત્ર, જ્ઞાન આ એના ઉપાય છે. કોના ઉપર અવલંબિત છે? સ્વ ઉપર. રત્નત્રય છે એ જીવની પોતાની મૂડી છે. શરૂઆતમાં કઠિન પડશે કે તું આધાર લે તારા જ્ઞાનનો, તારા દર્શનનો, તારા ચારિત્રનો. શરૂઆતમાં પડશે, પણ મોક્ષના ઉપાય આ છે એટલે ઉપાયને પામ્યા છે. પછી વાત મૂકે છે કે આનું કારણ શું છે. જીવ આમાં ઠરતો નથી એનું કારણ શું છે? પ્રમાદ છે. પ્રમાદ એટલે સ્વરૂપનું વિસ્મરણ થવું, સ્વરૂપ સાથે અનુસંધાન ન રહેવું, એમાં એને રતિ છે, પ્રેમ છે, એને ગમે છે, એને અનુકૂળતા છે. એને જો બહારનું અવલંબન મળે તો પ્રમાદમાં રતિ છે. ગમે એને, મારે કોઈની જરૂર નથી, એને અભિમાન વધતું જાય વધતો જાય, સ્વચ્છંદનું જોર વધતું જાય, એમાં એને રતિ છે, રુચિ છે. પણ જ્ઞાની કહે છે કે ખરેખર તો એમાં કાંઈ રતિ કરવા યોગ્ય છે જ નહીં ભાઈ. આ તો હમણાં પલટાશે, પવનને પલટાતા જેમ બહાર નથી એમ આ બાહ્ય સંયોગોને પલટાતા બહાર નથી. ગમે તેવું શરીર બળ હોય, રાત્રે સૂતો હોય અને સવારે ઉઠે ત્યારે ઊભો ન થઈ શકે, આ પલટાતા વાર છે. તો બાહ્ય બધા અવલંબનનું સ્વરૂપ આ છે. ત્યારે પોતાના સ્વભાવનું અવલંબન છે, નિજ શક્તિનું અવલંબન છે, એ ખરેખર અવલંબન લેવા જેવું છે. એ જો રે તેનો આધાર ટકે એવો છે. એ વાત અહીંયા મૂકી છે 813. માં શું પ્રશ્ન છે ચંપાબેન? કોઈ પણ ઉપરની, અત્યારે સામાન્ય રીતે મિથ્યા દ્રષ્ટિ છે તો સંકિત નહીં થાય, એને ઉત્તરોત્તર ચડતી. એટલે સાધના કરતો હોય અને ઉપરની ભૂમિકા પ્રાપ્ત થાય તો એ કહે છે ઉપરની ભૂમિકામાં પણ ક્યારે અવકાશ મળે? અવકાશ ક્યારે મળે? પ્રમાદ આવે ત્યારે. પ્રમાદ એ એક એવી ચીજ છે કે એમાં અજાણપણું નથી, એમાં કાંઈ પોતે જાણતો નથી એવું નથી, આધાર વયોગ્ય છે એવું નથી, બધું પોતાની પાસે હોવા છતાં પ્રમાદ આવે, વિસ્મરણ થાય, એની ઉપેક્ષા થાય, એની અવજ્ઞા થાય, એની ગણના ન કરી કે એમાં શું હતું, એ હોય કે ન હોય. આ પ્રમાદના લક્ષણો છે. તો એ કહે છે જો અવકાશ આવો ઉત્પન્ન થાય, જો થોડો પ્રમાદ આવી જાય તો અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે. આ એક રેડ લાઇટ જેને કહીએ, ભયસ્થાન સાધકને ગમે તે અવસ્થામાં, મુનિ અવસ્થામાં પણ જો અવકાશ ઉત્પન્ન થયો તો એને અનાદિ વાસનાઓનું સંક્રમણ થઈ આવે છે. અને વાસનાઓનું સંક્રમણ થાય તો જીવની સ્થિતિ કેવી થાય? શાંતિનો ભંગ થાય, સ્વસ્થતાનો ભંગ થાય, સમતાનો ભંગ થાય, એનું સંતુલન ખોઈ દેશે, આકુળ વ્યાકુળ થઈ જાય. આકુળ વ્યાકુળ થાય એને પહેલી વસ્તુ વિવેકભાન ગુમાવી દે. વિવેક એનો જળવાય જે સ્વસ્થ છે, એની બુદ્ધિ સાબુત્રીય, એ નિર્ણય કરે એમાં જરાય બાહ્ય પરિસ્થિતિની અસર ન થાય. પણ એકવારી આકુળ વ્યાકુળ થઈ ગયો, ગભરાઈ ગયો, એનો વિશ્વાસ તૂટી જાય. રસ્તે ચાલતા કોઈ ખાડો આવે તો સામાન્ય ઓળંગી જાય, પણ આકુળ વ્યાકુળ થયો હતો પડે જ. આ મારાથી થશે કે નહીં થાય એવી જો જરા શંકા થઈ, પોતાનો વિશ્વાસ ઓછો થયો, આત્મબળ તૂટી ગયું, તો આ વ્યાકુળતા એને એની પોતાની રહેલી તાકાત ઉપર પણ સ્થિર થવા દે નહીં. આપણને એમ થાય કે તારામાં તો બધી શક્તિ છે, પણ છતાં એ શક્તિ સમયે સરી પડે, એને વિશ્વાસ ન આવે હું આ કરી શકીશ, મારાથી આ થઈ શકશે. આપણે જેને કહીએ ને મનનો ભાંગી જાય, એ પછી કાંઈ ન કરી શકે. સાધનામાં ઘણાને બહુ સરસ એની પોતાની શક્તિ હોય, પણ જેવું વ્રત કે નિયમની વાત આવે ટાટિયા ઢીલા થઈ જાય. આ એમ્બિલ મારાથી ન થાય, ઉપવાસ મારાથી ન થાય, આવું વ્રત મારાથી ન, કેમ ન થાય? એનું કોઈ કારણ નથી. એ કરી શકે છે, પૂર્વે કર્યા છે, પણ એકવાર એને મનમાં આવી ગયું કે આ નહીં થાય, પછી એને ઊભો કરવો બહુ મુશ્કેલ છે. ન થાય એકદમ હિંમત ગુમાવી દે. આ સમયે આવા કોઈ અવલંબન મળે, ગુરુ મહારાજ કોઈ એવા હોય, કોઈ આવું એવું સારું નિમિત્ત બને સત્સંગીઓનું, તો એને બળ પાછું આવી જાય. પણ નહીં તો એ પાણીમાં ડૂબે એટલે ગયો જ, બેસી ગયો, પતી ગયો, કંઈ ન કરે. એને વારંવાર એમ થયા કરે, જો બે પરિસ્થિતિ થાય છે, શું થાય છે ભીખુભાઈ? એનામાં શું આવે છે વારંવાર? અને પ્રમાદને કારણે થાય છે શું? કે ઉપરની ભૂમિકા તો પ્રાપ્ત થવી, હું છું એમાંથી આગળ વધુ એ તો હવે શક્યતા છે નહીં, પણ આ વર્તમાનની ભૂમિકામાં પણ સ્થિતિ ફરી થવી દુર્લભ છે. જુઓ, આ સાધક એક વાર આવો ઉતરી જાય, ઉપરની ચડવાની વાત તો આઉટ ઓફ ક્વેશ્ચન થઈ ગઈ, ગયો. એને એમ થાય છે કે વર્તમાન ભૂમિકામાં સ્થિતિ પણ ફરી થવી દુર્લભ છે. અરે હું જેટલું કરતો તો એટલું પણ કરી શકીશ કે કેમ, એ પણ એનો વિશ્વાસ ડૂબી જાય છે. અને આ બધું અવલંબન એના પોતાના મનોબળ ઉપર જ છે. શક્તિ છે, સંજોગો છે, જાણકારી છે, બધું જ હોવા છતાં એ મનથી શ્રદ્ધા બળ કેવી ચીજ છે જે શાસ્ત્રમાં કહ્યું ને, સંકિત એ શ્રદ્ધા છે. એ શ્રદ્ધા ગુણનું સ્વરૂપ છે સંકિત. શું છે? દેહાદિથી હું ભિન્ન છું, મન વચન કાયાના યોગથી હું ભિન્ન છું. હવે મને અનેક પ્રકારના વિકલ્પો આવે છે શરીર સંબંધી, પણ શ્રદ્ધા શું છે? હું જ શરીર છું તો ગયો. હું દેહાદિથી ભિન્ન છું, બહુ જબરજસ્ત સંકેતનો મૂળ જે પાયો શ્રદ્ધા, એ શ્રદ્ધા શેની? સ્વરૂપની. આ વિકલ્પ જ ન આવે ને પછી. અથવા વિકલ્પ આવે તો એને એમાં ખેંચાય નહીં ને. હું આનાથી જુદો છું, દેહાદીથી હું ભિન્ન છું, શરીર તે મારું નથી, મન તે મારું નથી, વચન તે મારા નથી. ભેદજ્ઞાન કરવું એટલે શું? હું કાયાથી ભિન્ન છું, મન વચનથી પણ ભિન્ન છું. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, હું તો અસંગ છું. અને હું આ શરીરના સંગે કેવો ઢીલો થઈ ગયો, કેવો નબળો થઈ ગયો, અને હું પોતે જ શરીર છું એમ માની લીધું. એટલે હવે એનું ગણિત બદલાઈ ગયું. શરીરના ગણિત ઉપર એણે પોતાનું ગણિત કર્યું. આ સાધના કેવી રીતે થાય? હવે થતું જ નથી. વર્તમાન પરિસ્થિતિ પણ જાળવવી દુર્લભ છે, કેમ કે શરીરને જાળવી શકાય? ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તો પણ એ પૂદગલ પરમાણુની જે સ્થિતિ થઈ રહી છે, જીર્ણ શીર્ણ થઈ રહ્યા છે, એને કોણ રોકે? વૃદ્ધત્વને રોકી શકાય છે કોઈ ઉપાય ખરો? વાળ કાળા થતા જાય, આંખમાં તેજ વિલય થતા જાય, કાનમાં સંભળાય ઓછું, બેરાશ આવતી જાય, દાંત કામ ન કરે, પગ ચાલવામાં ઢીલા પડી જાય, આ ક્રમ છે શરીરનો. એના ઉપર આ જે જીવ છે જેણે શરીર ધારણ કર્યું છે એનું કંઈ ચાલે ખરું? એની ઈચ્છાથી એને ખટક થાય, હબાકો આવી ગયો મને, તારી ઈચ્છાથી આવ્યો કે તું નહોતો ઈચ્છતો તોય આવ્યો? તે એના માટે પ્રયત્ન કર્યા તોય આવ્યો, તે એના ઉપાય લીધા તોય આવ્યો. તો જે એને બેમાં સમજમાં નથી કે તારો સ્વભાવ તારો છે અને તારું શરીર તારું નથી, તો એને ઉલટું કર્યું છે. હવે પછી પાછો પ્રશ્ન કર્યો, સંકિત એટલે શું? હવે હજાર વાર આને સંકિત સમજાવો ને તોય ન હોય. સંકિત એ શ્રદ્ધાનો ગુણ છે કે હું દેહાદી સ્વરૂપ નથી. મન વચન કાયા તે મારા નથી, તેનાથી હું ભિન્ન છું. આવી શ્રદ્ધા કરવાની, રોજ રોજ શ્રદ્ધા કરે તો એને જ્યારે નિર્ણય લેવો હોય ત્યારે શેના ઉપર નિર્ણય લે? શરીર ઉપર લે કે આત્મા ઉપર લે? તો ક્યારેક એને ભય દેખાય તો ભાઈ હું તો ક્યારેય મરવાનો નથી, અવિનાશી છું, હું તો અવિનાશી છું. એ શ્રદ્ધા હોવાને કારણે એને નિર્ણય લીધો તો એ અડગ રહી શકે. પરિસહન ઉપસર્ગ આવે ત્યારે મુનિવરો શું વિચાર કરે? ગચ્છુકુમારની ભાવના લખે છે સજ્જાઈમાં, એ કહે છે કે આમાં મારું શું પડે છે, હું નથી બળતો આમાં, આખું શરીર બળી જશે તો હું તો છું જ પાછું. એને જોવા વાળો છું, એને જાણવા વાળો છું, એની ઉત્પત્તિ પહેલા હતો, એની ઉત્પત્તિ વખતે છું, અને એની ઉત્પત્તિ નહીં હોય તો પણ છું, ત્રણેય કાળમાં છું. આ શ્રદ્ધા સ્વરૂપની શ્રદ્ધા, અસ્તિત્વની શ્રદ્ધા, આ સંકેત છે, બહુ મોટું છે. શ્રદ્ધાનો ગુણ છે, રોજ ચિંતન કરવું જોઈએ. અને કૃપાળુદેવે સંકેતના બધા શાસ્ત્ર વાક્ય બાજુ ઉપર મૂકી દીધા. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. પણ સાહેબ કેવી રીતે આત્મ ભાવના ભાવવી? હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા. અરે આ ત્રણ વાક્યોની શ્રદ્ધા કરને રોજ સવાર સાંજ બરાબર પ્રાર્થના વખતે તારામાં લીન થઈને સ્વરૂપની શ્રદ્ધા કર, અસ્તિત્વની શ્રદ્ધા કર, હું આ નથી. અને મિથ્યાત્વ એટલે જે ભ્રાંતિ અનાદિ ભરાઈ ગઈ છે કે દેહ તે જ હું, દેહના સંબંધી તે જ મારા સંબંધી, દેહ સાથે જોડાયેલું તે જ મારું, એટલે પેલો દેહ સંબંધી દેહ તે જ હું એ વિચાર અહમ એ ખોટો, અને દેહ સાથે જોડાયેલા સંબંધ મારા એટલે મમત્વ એ ખોટું. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ અને મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ છ પદની દેશના પ્રકાશી છે. માત્ર એટલું જ કરવું છે. સહજ વિચારમાં જો જીવ આ પરિણામ કરે, વિચારીને પરિણામ કરે કે હું અહમથી અને મમથી જુદો છું, અહમમાં મન વચન અને કાયા અને મમની અંદર આખો સંસાર, એનાથી હું ભિન્ન છું. વિતરાગ દશા ન થાય આપણે કદાચ, પરિપૂર્ણ અવસ્થા ન થાય, પણ એકવાર શ્રદ્ધા ગુણ જાગે કે નહીં, અને શ્રદ્ધા ગુણ જાગે તો અનેક પ્રકારની નબળાઈઓ દૂર ભાગે કે નહીં. સાધના કરવામાં, કર્મની નિર્જરા કરવામાં, જ્યાં તપની જરૂર પડે, સંયમની જરૂર પડે, વ્રત નિયમ કરવા પડે, તો તે સમયે બળ કોણ આપે? સત્શ્રદ્ધા, સાચી શ્રદ્ધા. એટલે ઘણી વાર થાય છે શું કે બહુ વાંચન કરીને મૂળ વસ્તુ ભૂલી જાય છે. મોટી મોટી વાતોના ઉપદેશ દેવા શરૂ કરી દે. જીવનું એક મોટામાં મોટું અપલખણ એ છે કે થોડુંક જાણતો થાય ને એટલે સીધો ઉપદેશક બની જાય છે. એને સાંભળવા પણ ઉગ્યું, એનો એને સાંભળવું નથી કોઈનું, કોક બીજો મળ્યો એટલે તરત જ ઉપદેશ ચાલુ કરી દે. અરે પણ તું સાંભળ ને બધાનું જગતનું, અને તારી વાતને મજબૂત કરને, પડી નહીં કરે. એટલે કહે છે એવા અસંખ્ય અંતરાય પરિણામ ઉપરની ભૂમિકામાં પણ છે, તો શુભેચ્છાદી ભૂમિકાએ તેમ બને તેમાં કાંઈ આશ્ચર્ય નથી. તો માટે અંતરાયથી ખેદ નહીં પામતા આત્માર્થી જીવે પુરુષાર્થ દ્રષ્ટિ કરવી અને સુરવીરપણું રાખવું. હિતકારી દ્રવ્ય ક્ષેત્રાદિ યોગનું અનુસંધાન કરવું, સત્શાસ્ત્રનો વિશેષ પરિચય રાખી વારંવાર હઠ કરીને પણ મનને સદવિચારમાં પ્રવેશિત કરવું. ઉપાય બતાવે છે. કોઈને કોઈ પુસ્તક હાથવગું રાખવું, આપણી હાથમાં લખેલી નોંધ હાથવગી રાખવી. ક્યારેક ક્યારેક સંસારની અંદર આવા નબળા વિચાર આવે તો એમાંથી કામમાંથી અવકાશ લઈ એક જગ્યાએ બેસી જવું, અને આપણે જે લખ્યું છે અથવા આપણને જેમાં રુચિ છે એ પુસ્તક વાંચવું. એ આપણું ધ્યાન ખેંચશે. બીજા લેવા જશો તો ભેગું નહીં થાય, કોણે લખ્યું છે ને કયો વિષય છે ને, એમાંથી જ નવરા નહીં થાય. આપણું પોતાનું હશે તો તરત જ એની સાથે આપણે જોડાઈ જશું, જરાય વાર નહીં લાગે. અને એ શબ્દો સાથે આપણી શ્રદ્ધા એની સાથોસાથ જોડાશે. જેવું આપણને કૃપાળુદેવના વચનો ઉપર પ્રીતિ હોય, આપણા ગુરુના વાક્યો ઉપર પ્રીતિ હોય, તો એ વાક્યો વાંચતા સાથે વાક્યો નથી વંચાતા, શ્રદ્ધા વંચાય છે. અને ત્યારે જો બીજા પુસ્તકો ઉપાડ્યા તો ગોટે ચડી જશે, ગોથા ખાશે. કેમ કે એ શું છે એ વિષયને જે પકડતા વાર લાગશે. અહીંયા તૈયાર જ છે, રેડીમેડ છે, સંસ્કાર છે, લોહી સાથે વણાયેલું છે, વિચાર સાથે વણાયેલો વિચાર છે. એટલે જેવો એ ઉપાડશો એટલે તરત જ બળ ઉપડશે આત્માનું, અને પછી આ સદવિચારના પંથે જવાનો ઉદ્યમ કરતા ઉપરની ભૂમિકા પ્રાપ્તિ થાય છે અને અવિક્ષેપ પણ પ્રાપ્ત થાય છે. અહીંયા એક ગ્રંથ આપ્યો છે, મનના દુરાત્મ્યપણાથી આકુળ વ્યાકુળ થતા નહીં પામતા ઉપરની ભૂમિકા. મનનું દુરાત્મ્યપણું એટલે મન ચંચળ છે, મન દગાખોર છે, મન હંમેશા એના વિચાર દૂર વિચાર તરફ દોરશે. મન આપણે જે કરવા ધાર્યું છે એની સાથે તરત નહીં જોડાય, શ્રદ્ધા આવશે, મન તો તમને એમાંથી દૂર લઈ જવા પ્રયત્ન કરશે કે આ ક્યાં ધંધો કર્યો. તે એટલે એ ક્યાંય કોઈ દિવસ સ્થિર નહીં થવા દે. એટલે આકુળતા વ્યાકુળતા એનાથી થાય, શક્યતા એવી છે કે આ ક્યાં કર્યું ને ક્યાં ઉપયોગી થશે એને આ શું કરવું છે, પણ એમાંથી જરાય એ નહીં પામતા ધૈર્યથી ધીરજ ધીરજથી સદવિચાર પંથે જવાનો ઉદ્યમ કરવો. અને સદવિચારનો પંથ સદવિચારમાંથી જ મળે, સારા વિચારો થાય, મન સક્ષમ થાય, પાવરફુલ થઈ જાય, બેટરી ચાર્જ થઈ જાય. આપણે મોબાઈલ લેતા હોય અને સામાનો અવાજ બરાબર ન સંભળાતો હોય અથવા એ એમ કે તમારો ન સંભળાતો, તો પહેલું કામ શું કરવું જોઈએ? ચાર્જ કરી નાખો. ચાર્જ ક્યાં થાય? જ્યાં પાવર આવતો હોય તો. માનો કે ત્યાં પાવર ન હોય તો પ્લગ હોય ને ભરાવો તો ન થાય. એમ આપણા સદગ્રંથો, આપણા માન્યતાવાળા, આપણી લખેલી નોંધ, એ બધું પાવર હાઉસ. ત્યાં આપણે જેવું મનને જોડીએ એટલે પાવર મળશે, ચાર્જ થઈ જશે બેટરી, અને અવિક્ષેપ પણ થાય છે. મન વિક્ષેપ કરે છે, વચમાં બાધા ઉત્પન્ન કરે છે, અવિક્ષેપ પણ પ્રાપ્ત થાય છે. અહીંયા એક ગ્રંથ મૂક્યો છે, કયો આપ્યો છે? યોગ દ્રષ્ટિ સમુચય વારંવાર અનુપ્રેક્ષા કરજો. અનુપ્રેક્ષા અને વાંચન બેમાં શું ફેર? એનો મતલબ કે આ ગ્રંથ વાંચેલો હોવો જોઈએ ને. જેની અનુપ્રેક્ષા કરવી છે એ ગ્રંથ પછી પહેલેથી જ વાંચવા બેસવાનો છે? આખો ગ્રંથ ચલચિત્રની માફક, પહેલી દ્રષ્ટિ, બીજી દ્રષ્ટિ, ત્રીજી દ્રષ્ટિ, ચોથી દ્રષ્ટિ, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, ફટાફટ ચાલે ત્યારે વાંચવા ન બેસાય. પ્રકરણ ખોલીને અનુપ્રેક્ષા કરશો. અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, કૃપાળુદેવે ઘણામાં મૂક્યું છે. અને જૈન દર્શનનો શબ્દ છે, ક્યાંય નહીં મળે, જબરજસ્ત શબ્દ છે. સત્પુરુષોના વચનોની અનુપ્રેક્ષા કરવી, સદગ્રંથની અનુપ્રેક્ષા કરવી. અનુપ્રેક્ષાથી જ સત્યની ઉપલબ્ધિ થાય, અનુપ્રેક્ષાથી જ નિર્વિકલ્પતા થાય. બાર ભાવના એને અનુપ્રેક્ષા કીધી છે. સંસાર અનિત્ય છે, હવે વાંચવાની જરૂર નથી, અનુપ્રેક્ષા કરો. અનુપ્રેક્ષા કરવી એટલે વારંવાર ફેરવી ફેરવીને એ વિચારીને સંસારમાં ક્યાંય નિત્યતા છે ખરી નહીં, અને એ રીતે મનને સ્થિર કરવું. અવિક્ષેપણું આવે કે નહીં, એકાંતે સંસાર અનિત્ય જ છે, એ સત્ય ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી અનુપ્રેક્ષા કરો. સંસાર અસરણ છે, સંસાર અસાર છે, જીવનું એકત્વ છે, એકલો આવ્યો એકલો જશે, આખા સંસારના પરિભ્રમણમાં અનાદિના કર્મો એના સુખ દુઃખ પોતે એકલો જ ભોગવશે, કોઈ સાથી સંગાથી થઈ શકે એમ નથી. અન્યત્વ જે જે સમયે જે જે દેહ ધારણ કર્યા જે જે વસ્તુ પ્રાપ્ત થઈ બધી અન્ય છે, ધન્ય ધામ ધરા સગા સંબંધી કોઈ વસ્તુ એની પોતાની છે જ નહીં, અન્ય છે, પર છે એ બધું અન્ય છે. અન્યત્વ ભાવના, અશુચિ ભાવના, દેહ જે ધારણ કર્યો હોય દેહમાં માત્ર મલિનતા સિવાય કશું નથી. સપ્ત ધાતુનો દેહ છે, કૂતરા બિલાડા ગીધ સિંગણા બધા આવા પામ પામ કેવા દેહ ધારણ કર્યા છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દેહ મનુષ્યનો એ ધારણ કર્યો છે, એ પણ અશુચિથી ભરપૂર છે. આશ્રવ જો પોતામાં ન રહ્યો અને બધા તરફની લાગણી કરી તો એ આશ્રવ ભાવના છે, કર્મબંધનું કારણ જ થાય છે. જે મોહ જગાવે તે આશ્રવ, એ કર્મબંધનું કારણ, પરિણામ બંધ, આશ્રવનું પરિણામ બંધ, સંવરનું પરિણામ નિર્જરા. સંવર આ પર છે, આ પર છે, આ મારું નથી, હું એનાથી પર છું, એ મારાથી પર છે અને એની સાથોસાથ હું પણ એનાથી પર છું. હું પરતણો નહીં પર ન મારા, આ બે વસ્તુ બરોબર સાથોસાથ ચાલવી જોઈએ, સંવરની ભાવના. અને પૂર્વે આવા અજ્ઞાનજન્ય સ્થિતિમાં મિથ્યાત્વના કારણે ઘણી ઘણી ભૂલો કરી છે, દોષ કર્યા છે, પ્રમાદ કર્યો છે અને એને કારણે સત્તામાં કર્મો બંધાયેલા પડ્યા છે, એને કાઢવા માટે તપ કરો. તપના 12 પ્રકાર છે, જે ભાવે એ કરો. બાહ્ય 6 છે, આભ્યંતર 6 છે, પણ બને તો આભ્યંતર કરવા. આભ્યંતરમાં પ્રાયશ્ચિત, વિનય, વ્યાવચ, પ્રતિક્રમણ, આલોચના, સ્વાધ્યાય, કૌશગ, આ બધા આપણા કર્મોની, આ 12 ભાવનાની આલોચના કરો. આ સમજાવવાવાળો ધર્મ દુર્લભ છે અને ધર્મ મળ્યા પછી પણ ધર્મની સમજણ પ્રાપ્ત થવી, બુદ્ધિ પ્રાપ્ત થવી, એ તો અત્યંત દુર્લભ છે. ધર્મ મળે, કૃપાળુદેવ મળવા સરળ છે, એને ઓળખવા, એના બોધનું બોધિમાં પરિણમન થવું કઠિન છે. એ પુરુષાર્થ માગી લે છે, એ સાધના માગી લે છે. એમના વચનોને આત્મસાત કરવા, સમજવું એના રહસ્ય, એના ભેદ, એનો મર્મ પણ પકડાય. જેટલી જેટલી એ પુરુષ પ્રત્યે ભક્તિ વધે, આશ્રય વધે, એમ એ બધું સરળ થાય. સત્પુરુષને ઓળખવા અને એનો આશ્રય કરવો, આ જ માર્ગ છે આખો. વિશેષ અવસર કાલ નો કેટલો આવશે તો આપણે